તારીખ 23/10/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 24 અને 25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19.
બતાવ્યું છે, विशेष चाहिए होगा तो विशेष स्वरूप में आत्मस्वरूप में महिमा प्रसिद्ध करूँ। यहाँ पुतानु अपूर्व हित परम हित आज यहाँ परम कृति आएगा ज्ञान जैने पुतानु परम हित दिखाए परम प्रेम उपजा ज्ञान संसार नो प्रेम छे प्रेम छे परम प्रेम आपको प्रेम वगर में तो क्या रहता हूँ करे छे ज्ञान ठीक लागे वो रही करे પ્રેમ ન આવે તો અમારો પ્રશ્ન છે કે એનું કારણ શું અમને બતાવને તારું હિત થાય એવી વાત થાય અને તને પ્રેમ ના આવે તો શું તો બને શું તો અમને કે તને શું કારણ પ્રશ્ન તો એમ છે કે આ વિચારસ માં તો એને પ્રેમ ન આવે તો પ્રશ્ન થાય કે તારી મહેમાની તારી મિટાઈની તારા હિતની વાત હોય ને તને પ્રેમ ન આવે તો એનું કારણ તારે બતાવવું જોઈએ અને શા માટે પ્રેમ આવતો નથી પોતાનું ઈષ્ટ બનતું નથી પોતાના અનિષ્ટ માં પોતે રાજે એમ કહ્યું અહિયાં તો ગુરુદેવ કહે છે કે અપૂર્વ પ્રીતિ લાવીને અપૂર્વ પ્રીતિ લાવીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રવણ કરવા યોગ્ય છે જગતનો પરિચય છોડી પ્રતિબંધક કારણ છે જગતનો પરિચય છોડી રાગના રશિયાનો પરિચય છોડીને જગત એટલે કોણ કે જે જગતમાં સંયોગના અને રાગના રશિયા છે એનો પરિચય છોડી દીધો એનો પરિચય કરવા જતા એનો એનો પ્રેમને પ્રત્યે રાખવા જતા તારે પ્રેમ કે એ નીચે ચાલી જશે અને ચૈતન્ય પ્રેમ સ્વાધ્યાયમાં મેલા મોડા આવે તો ચાલે છે ઘણી વાર ચર્ચાઈ ગયું શાસ્ત્ર દિન શાસ્ત્ર કરતા એવા આચાર્ય મહારાજ માં પણ એ ગાડી ઉતરી જવાની હોય તો વહેલો જાય બસ ઉતરી જવાની હોય તો વહેલો જાય નોકરીએ જવાનું હોય રોજ નું પછી 5-5 રૂપિયાનું રોજ બન્યું હોય તો પણ ટાઈમ સર હાજર થાય છે જે કપાઈ જાય છે એનું સુખ કપાઈ જાય છે આત્માની શાંતિ શાંતિ કપાઈ જાય છે લાભ નુકસાન પૈસા રૂપિયા આના પાયમાં માન્યું છે પણ શાંતિ એ શાંતિ લાભ મળે ખરેખર રૂપિયા આના પાય લાભ નો વિષય નથી પણ શાંતિ એ શાંતિ એ લાભ વિષય છે જગત નો પરિચય છોડીને આપણા પ્રત્યે વિમુખ થઈને દુનિયાનું જેમ થવું હોય એમ મારે કઈ લેવા દેવા જગત નો પરિચય છોડી પ્રેમથી આત્માનો પરિચય કરીને આત્માનો પરિચય પરમ પ્રેમથી કરીને પોતાના હેતુ કાર્યમાં ઉત્સાહ લાવીને ઘણા લાભનું અનંત લાભનું કારણ હોવાને લીધે હું એનું મૂલ્યાંકન જગતનો પરિચય છોડી પ્રેમથી આત્માનો પરિચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો પરિચય થતા અનુભવ થાય છે. પરિચય થતા ઓળખાણ થાય, ઓળખાણ થતા અનુભવ થાય છે. એ કરવા જેવું છે. અસ્તિ નાસ્તિ બહુ બધી ધ્યાન હા સુધી જેને રસ ન આવે એને આ વિષયનો પ્રેમ નથી, આ વિષયનો રસ નથી, એને આથી વિપરીત વિષયનો રસ છે ત્યાં એનો પ્રેમ છે. એને કેવી રીતે અનુભવ થશે? એના પરિણામ ત્યાં લાગેલા રહેશે, આત્મા બાજુ એના પરિણામ લાગશે. આ તો એ શ્રમણની વાત છે. હજી તો શ્રમણનો વિકલ્પ ઓળંગીને પણ આગળ જવાનો શ્રમમાં એમ વાત આવશે. માત્ર વિકલ્પ માં રોકાવા જેવું નથી એમ શ્રમણ થાય. વિકલ્પાત્મક જે દશા છે એ દશાને પહોંચવા માટે આ વિકલ્પનો પણ ત્યાગ કરવાનો છે. આ વિકલ્પ થી પણ આ વિકલ્પ થી પણ વિમુક્ત થવાનો છે. આની વાત કેવી રીતે પ્રેમથી આત્માનો પરિચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો છે. આવા અનુભવમાં પરમ શાંતિ પ્રત્યે છે એવો અનુભવ કરવા લેતા કોઈ આત્માની અંદર અલૌકિક શાંતિ પ્રગટ થાય છે. એ શાંતિ લોકની અંદર ક્યાંય જોવામાં આવતી નથી એવી શાંતિ પ્રગટ થાય છે. જગતમાં તો કહેવાતી શાંતિ બધા આકુલતાના પ્રકાર છે. જે સાતાની શાંતિ છે એ બધા આકુલતાના પ્રકાર છે. અને એમાં શાંતિની ભ્રમણા થાય છે. ખરેખર શાંતિ નથી પણ શાંતિ માને એ બધા ભ્રમણામાં પડેલા છે. અંદર જે અનંત શાંતિનું પિંડ છે એના અનુભવમાં પરમ શાંતિ પ્રત્યે છે. એના અનુભવમાં જતા અંતર્મુખ પરિણામમાં આત્મ શાંતિ પ્રત્યે છે. મનની શાંતિ એ શાંતિ નથી, આત્માની શાંતિ એ શાંતિ છે. એમ જગત ભૂલ્યું છે મનની શાંતિમાં તો પણ કૃત્રિમ અલ્પકાલીન થોડા કાળ માટે વધારે છેતરાઈ જાય. આત્મ શાંતિ એ ખરેખર શાંતિ છે અને એનો અંતરથી અનુભવ કરવા જેવો. આવા અનુભવમાં પરમ શાંતિ પ્રત્યે છે અને અનાદિની અશાંતિ જીવને મટે છે. અનાદિથી અશાંતિ ભોગવતો 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 અનંત કાળ રખડતો રખડતો અશાંતિ દશામાં જો થાંકો હોય તો એને આત્મ શાંતિનો આ રસ્તો પકડવા જેવો. થાક ન લાગે તો વિરામ પામે, થાક લાગે કોઈ પણ રીતે અટકવા માંગે છે કે હવે હું થાક્યો છું. એ પણ વિચારવા જેવો વિષય છે. અમુક શું જીવે કે પોતાને અશાંતિનો થાક લાગે છે કે નહીં, લાગ્યો છે કે નહીં. કોઈ એમ કે શારીરિક રીતે હવે સવારથી સાંજ સુધી ઠીકડા જ માર્યા કરવાના છે. તમારે શું કરવાનું? ઉઠતા જ રહેવાનું છે. ઉભા રહેવાનું નહીં, બેસવાનું નહીં, સુવાનું નહીં, પણ આખો દિવસ તમારે ઉઠકા જ મારવાના છે. શું દશા થાય આ વિકલ્પના કૂદકા એના દિવસે અવિરતપણે લગાવે છે. એમાં સુખની આનંદની કલ્પનાઓ કરીને જુદી જુદી જગ્યાએ વિકલ્પના ઠેકડા માર્યા જ કરે છે. થાક તો નથી એની શક્તિ કેટલી? ઊંઘે શક્તિ પણ ઘણી આંખતો નથી. અનંત કાળ થયો, કેટલો કાળ ગયો? અનંત કાળ ગયો. કોઈ જીવને ભવિતવ્યતા પાકે છે ત્યારે એમ થાય છે, ત્યાં સુધી આ વિકલ્પના ઉદગા ક્યાં સુધી મારવાના, તો હું થાક્યો છું એવું જયારે અંદરથી લાગે છે ત્યારે વિરામ પામે, શાંતિ નો રસ્તો શોધે છે, એને શાંતિ અવશ્ય મળે છે, એ અવશ્ય શાંતિ નહીં પામે. માનસિક શાંતિ ને લોકો શાંતિ માને છે, માનસિક શાંતિ ને શાંતિ માને છે, એ ખરેખર શાંતિ નથી. આત્માના શાંત સ્વભાવમાંથી કોઈ અલૌકિક શાંતિ પ્રત્યે છે, એને પરમ શાંતિ, સાચી શાંતિ, નિશ્ચય શાંતિ, ખરી શાંતિ એને કહેવામાં આવે. સાતામાં શાંતિ ઘણાને વેદાય છે કે નહીં? સાતાના પ્રેમ ખૂબ ચેન છે, કાંઈ અત્યારે કોઈ ઉપદ્રવ નથી, કોઈ ઉપાધિ નથી, આદિ નથી, વ્યાધિ નથી. જો કે વ્યાધિ વગરના અત્યારે બહુ મુશ્કેલ પડે એવું છે, પણ આધે નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, કાંઈ અત્યારે અમારે શાંતિ છે. તો એ મનની સાતાની શાંતિમાં એ શાંતિ નથી ને, એ અશાંતિનું જે ગ્રુપ છે, પણ એને ઓળખાણ નથી કરતી, એટલે છેતરાઈ જાય છે. આત્મામાં આનંદ શાંત સ્વભાવ ભરેલો છે, એમાં આનંદ શાંતિ ભરેલી છે, એમાં જો શાંતિ પ્રગટે એ ખરી શાંતિ છે. દેખાડવા માટે છે, અવસ્થામાં તારતમ્ય જોડ પડે છે. જેમ ક્રોધ છે અશાંત છે ને, પરિણામ ક્રોધમાં અશાંતિ છે, તો એમાં થોડી પણ અશાંતિ હોય ને, જાજે પણ અશાંતિ હોય, થોડો પણ ક્રોધ હોય ને, ઘણો પણ ક્રોધ હોય, તો એમ તારતમ્ય ભેદે અવસ્થામાં ભેદ પડે છે. સ્વભાવમાં થોડા ઘણા પણ નથી, થોડો ઘણું ઘણું એવું નથી, એમાં એવું માપ નથી, છતાં એને આનંદ શાંતિ એવું કહેવાય છે, કહેવા ખાતર. પણ એનું એને અલ્પ બહુ એમાં ભેદ પડતા નથી સ્વભાવમાં. એક દ્રષ્ટાંત લઈએ કે અગ્નિ છે, અગ્નિ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે. લાઇટરમાં એક તિખારો થાય છે, કેવડો થાય છે? લાઇટરમાં તિખારો કેટલો થાય છે? કેટલાક તો દેખાય એની આંખે તો, અને કેટલા કાળ માટે થાય? સેકન્ડનો ઓછો ભાગ હોય છે. ઘડિયાળનો કાંટો સેકન્ડ કાંટો ફરે, એનાથી ઓછા ભાગમાંથી બુજાઈ જાય, પણ એમાંથી કેટલી આગ લાગે, એની શક્તિ કેટલી? તો એને દેખાડવા માટે એમ કહેવાય કે એ કણિયો નાનો છે, પણ શક્તિ એમાં અનંત છે. આખા જગતને બાળે બાળે તો એટલી શક્તિ છે, પણ શક્તિમાં ઓછા વધતા પણ આનું માપ નથી જોવાતું. શક્તિ તો શક્તિ રૂપે છે એમ જોયું, શક્તિને શક્તિના સ્વરૂપે જોયું, એના ઓછા વધતા પણ એ જોવાનો પ્રશ્ન રહેતો, એ પર્યાય પ્રધાનતાથી જોવાય છે. ઓછા વધતા પણ એમાં પર્યાયની પ્રધાનતા આવે છે. શક્તિને શક્તિ રૂપે જોતા એમાં અલ્પ બહુ એવું કઈ જોવામાં આવતું, શક્તિ એ શક્તિ છે. શક્તિ હોય એને માપ ન હોય, અમાપ જ હોય. જે શક્તિ હોય તે અમાપ જ હોય, જેમ કે આત્માનું અસ્તિત્વ શક્તિ છે, માપ નું આત્મામાં જ્ઞાન શક્તિ છે, એનું માપ નું. લોકાલોકને તો અણુરેણું જ જાણે છે. આખા અલોકાકાશ નહીં, બધીમાં અલોકાકાશ જે આખું દ્રવ છે, દશે દિશાની અંદર અનંત છે, એની બધીમાં બરાબર મધ્ય બિંદુમાં એક મધ્ય બિંદુ જેટલો લોક છે, કેટલો એક બિંદુ જેટલો લોક છે, તપનું કરે ને એટલું મોટું અલોકાકાશ છે. જબરદસ્ત ક્યાંય જેનો અંત જ નથી, એની અંદર એક પોઈન્ટ એમ એક પેન્સિલ નો ઝીણું પોઈન્ટ મૂકીએ કાગળ ઉપર, ઝીણી ઘણી કાઢીને એટલું લોકા કાઢી, અને એ લોક ને લોક એ જ્ઞાન ની અંદર પોઈન્ટ મૂકીએ એટલે એટલું જ્ઞાન છે, કેવું જ્ઞાન એક સમય ના કેવું જ્ઞાન માં એવું છે. અનંત એવા લોકાલોક હોય તો પણ એક બિંદુ જેટલા થઈ જાય, એટલું જ્ઞાન એક કેવળ જ્ઞાન એક સમય નું સામર્થ્ય એટલું છે. એનાથી અનંત અનંત કેવળ જ્ઞાન ની શક્તિ છે, એવી અનંત શક્તિ, અનંત અનંત શક્તિ એવી એક નહીં. આટલો પુત્ર માન છે એ મફતમાં વહેંચાય છે, એ મને સરખું બેહવાનું ન મળ્યું, સરખું સુવાનું મોટાઈ પાસે અપરિમિત શાંતિ છે, માપ શાંતિ છે, એનો અનુભવ કરે તો અનુભવનારને પણ શાંતિ થાય છે. એનો અનુભવ કરનાર એને સ્વપણે વેદે છે ત્યારે એ વેદનમાં શાંત દશા શાંતમાં એકદમ પ્રગટ થાય છે. એ શાંતિ પ્રગટે છે ત્યારે અનાદિની શાંતિ અશાંતિ ઘટી જાય છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ પરિચય અનુભવ દુર્લભ છે. જગતની અંદર આ વાત ક્યાંય સાંભળવા મળે એવું દુર્લભ છે. એટલે શું છે કે કોઈ એક જગ્યાએ એના અનુભવી આવી વાત કરે છે, ઠામ ઠામ જગ્યાએ જગ્યાએ આ વાત જાણવા સમજવા સાંભળવા મળે એવું છે. તો ઘણી જગ્યાએ ફરતા હોય ખ્યાલ આવી જાય, એકથી વધારે જગ્યાએ ફરતા હોય એને ખ્યાલ આવે કે આનું આત્માનું વિજ્ઞાન જેમાં શાંતિની શક્તિ ભરેલી છે એનું વ્યવસ્થિત વિજ્ઞાન, એ શાંતિ કેમ પ્રગટ કરવી એનો પ્રયોગ, એ પ્રયોગનું વિજ્ઞાન એ ઠામ ઠામ કોઈ બધી જગ્યાએ મળી શકે એ પરિસ્થિતિ નથી. એટલે એને દુર્લભ કહેવામાં આવે છે. એનું શ્રવણ પણ દુર્લભ છે. શ્રવણ કર્યા પછી એનો પરિચય કરે એવા જેવો દુઃખ હોય છે એટલે એની દુર્લભતા કહે છે. અને એ પરિચયથી પુરુષાર્થ પ્રગટ કરીને અનુભવ સુધી પહોંચે એ અનુભવી જીવો બહુ અલ્પ હોય છે, એટલે એની દુર્લભતા ગણવામાં આવે છે. એની સંખ્યા ઘણી ઓછી જોઈને એની દુર્લભતા ગણવામાં આવે છે. જેમ કે માર્ગ સરળ છે, માર્ગ કઠિન નથી, માર્ગમાં કોઈ દુઃખ વેઠવા પડે અને પછી મળે એવો માર્ગ નથી. બહુ દુઃખી થાય, બહુ કઠિનતા વેઠે, અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય પછી એને માર્ગ મળે એવો માર્ગ નથી. માર્ગ તો શાંતિથી સરળતાથી સુગમતાથી મળે એવો છે, પણ પામવો દુર્લભ છે. એમ કે કોઈ પણ પ્રયત્ન કરે છે. આ એક જગત ની અંદર હંમેશા ત્રણેય કાળ ને વિશે વિચિત્રતા રહી કે જેને આ વાત સાંભળી નથી એને તો એનો પ્રયત્ન ન ઉદે ન શરૂ થાય એ સમજી શકાય એવી વાત છે. પણ સાંભળ્યા પછી સાંભળનારા એના પર એનો પ્રયત્ન કરતા નથી. આ એક નોંધ કરવા જેવું સફેદ આશ્ચર્ય છે, ખેદ થાય એવું આશ્ચર્ય. ત્યારે આવી ચીજ છે, આવી ચીજ સામે આવી, હવે એનો પ્રયત્ન કા નહીં? આવી વસ્તુ છે, આવી વસ્તુના કહેનારા હજી મોજૂદ છે. એટલે કે મોક્ષ માર્ગ આવા દુષણ કાળમાં પંચમ કાળમાં અખંડપણે હજી જળવાઈ રહ્યો છે, નાશ નથી પામ્યો. અને પ્રસિદ્ધ થઈ રહ્યો છે તો પણ અરે રે કોઈ દુષાત કરતો નથી. દુઃખ વ્યક્ત કર્યું છે કે અરે રે કોઈ પુરુષાર્થ કરતો નથી. વાત એ છે કે એક બાજુ જીવો દુઃખી થાય છે, બીજી બાજુ એ દુઃખ મટવાનો ને સુખનો ઉપાય પ્રસિદ્ધ કરનારા છે, પણ અરે રે જે હાથમાં આવે એવું છવા છતાં લેતા નથી, પ્રગટ કરે છે. એક વિચિત્રતા છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ, પરિચય અને અનુભવ દુર્લભ છે તો પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. ગુરુદેવશ્રીએ બહુ નિરાશામાંથી આશા પ્રગટે એવી વાત કરી. જીવને નિરાશા થાય કે અરે રે કઈ થતું નથી, અરે રે કઈ કરી શકતા નથી, શાંતિ મળતી નથી, શું થશે હવે, આમ નામ કોને ખબર, ક્યાંક આંખ વિચારી જાય તો પછી શું થાય, એના બદલે કઈ કરી શકીએ તો સારું. કહે છે કે સુલભ અવસર, માર્ગ પામવાનો અવસર, સારી એવી તક તને મળે છે. તક છે, તક એટલે અલ્પ સમય છે, અલ્પ સમયને તપ કહેવામાં આવે છે. એના માટે ઘણો સમય તારી પાસે નથી, બહુ થોડો સમય છે. હવે એ થોડો સમય છે એ તપનો કેવી રીતે ઉપયોગ કરવો એવી રીતે પોતે કરી લેવું. દુર્લભ છે પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. કેટલી ખાતરીથી કહ્યું છે ગુરુદેવ, જીવ કરવા ધારે તો મોક્ષ માર્ગ ખુલ્લે ખુલ્લો કરીને કહેવામાં, જે જ્ઞાનીઓના હૃદયમાં રહેલો જે અનુભવ અંતકરણનો વિષય છે, ગૂઢ વિષય છે, એને ખુલ્લો કરી નાખે, અધ્યાત્મના વિષયને ખોલી નાખે. ભલે દુર્લભ છે તો પણ અત્યારે તેની પ્રાપ્તિ નો સુલભ અવસર આવ્યો છે. માટે એ જે બીજું બધું ભૂલીને હું તારા શુદ્ધ સ્વરૂપને લક્ષ્મણ, એટલી એની એ કાર્યની મુખ્યતામાં આવી જાય. બધું ભૂલીને એટલે ગૌણ કરીને, બધું એકવાર ગૌણ કર, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને લક્ષ્મણ લે, અનુભવમાં લે, એ કામ પહેલું કરી લે, પછી તો જેમ થવું છે એમ જ થવાનું છે. કઈ તું કરી દેને થાય એવું તો જગતની અંદર વસ્તુ સ્થિતિ છે, માને તો પણ નથી, ન માને તો પણ નથી, વસ્તુ સ્થિતિ તો એમ જ છે. માટે એ જે બીજું બધું ભૂલીને તું તારા સ્વરૂપને લક્ષમાં લે અને તેમાં પરમ શાંતિનો તને અનુભવ થશે અને જગતની પ્રતિકૂળતાઓ તને પ્રતિકૂળતા રૂપે નહીં દેખાય, અનુકૂળતાઓ તને અનુકૂળતા રૂપે નહીં દેખાય. તે તારે સૌથી મોટી અંદરની સાનુકૂળતા છે. પ્રતિકૂળતા પ્રતિકૂળતાનું કાર્ય નહીં કરે તારા માટે, અનુકૂળતા કોઈ અનુકૂળતાનું કાર્ય તારા માટે નહીં કરે. એ બધી કલ્પના ખલાસ થઈ જશે તારે. બહુ સામે સામે વાત છે. મિથ્યાત્વ અવસ્થામાં એક બાજુથી ઉદય સર્વસ્વ થઈ પડ્યો છે, ઉદય તે જ આત્મા થઈ પડ્યો છે, એને એકદમ એમ કહે છે કે કઈ જ નથી, તારું સર્વસ્વ ને તારો આત્મા તારું નિજ પરમપદ છે અને પેલું કઈ તારે માટે છે જ નહીં. આખે આખું ઉલટ પુલટ વાત છે, સામે સામે વિરુદ્ધ વાત છે. એ દ્રષ્ટિએ થોડી કઠણ પડે છે. એમ લાગે કે આ જવાબદારી છે, ફલાણું છે, આમ છે, પણ પોતાનું હિત કરવાની જવાબદારી ખરી કે નહીં? પોતાનું હિત કરવાની જવાબદારી સંસારમાં, સંસારના કાર્યોની સંસારમાં જવાબદારી માની સ્વીકારી, તો પોતાનું હિત કરવાની જવાબદારી સ્વીકારી કે નહીં સ્વીકારી, આ સવાલ છે. પહેલા હવે આ બે માં પ્રાયોરિટી કોને દેવી છે, આ સવાલ છે. પોતાના હિતની મુખ્યતા દેવી છે.
કોઈ
બીજા રોકે છે એ વાતમાં કઈ માલ છે? બહુ સરસ વાત છે. વાત તો એક એક એવી સરસ છે. ગુરુદેવ ને કઈ એક એક વાત છે. સંજીવનીના મંત્રો છે આત્માને અંદરનું આત્મિક જીવન, ચૈતન્યનું શાંત જીવન પ્રગટે, સુખ અને આનંદમય જીવન પ્રગટે, એવી સંજીવનીના મંત્રો છે આ બધા. અને અનાદિના સંસારના અને મિથ્યાત્વના ઝેર ઉતારી નાખે એવા આ બધા મંત્રો છે. મિથ્યાત્વનો હરફ કરેલો છે, એના ઝેર ચડેલા છે, એ ઝેર ઉતારી નાખે એવા મંત્રો છે.
આત્મહત્યા
કરે તો કઈ ભૂલાઈ જાય છે સંસાર નો,
ભૂલવા માટે આત્મહત્યા
કરે. એને તો શું છે, એને વર્તમાન સર્વસ્વ થઈ પડ્યું છે, એટલે એને એમ કે આ ન જોઈ, અને એને હટાવી શકતો નથી એટલે પોતે પોતે હટવા માંગે છે. આમ તો તે કાળે એનું આયુષ પૂરું થવાનો કાળ હોય છે, એમ કે આયુષ કઈ છોડી જતું નથી, એનો આયુષ ત્યાગનો એ કાળ પૂરો થવાનો કાળ હોય છે. અને આ બાજુ એને વિકલ્પ ઉઠે છે કે હું આત્મહત્યા કરું, પણ બીજે કઈ એને માટે કોઈ પલંગ પાછળ રાખ્યો નથી, કઈ આરામ કરીને આવીને પૂછી જાય તો તો પણ ભૂલવાનો સાચો ઉપાય નથી. હા તો ન ભૂલાય, તો તીવ્રતા એની એટલી છે, ક્યાંથી ભૂલાય, કેવી રીતે ભૂલાય, કેટલો ઊંડો રસ લીધો છે એનો સંસારના સુખ ને દુઃખ ની કલ્પનાના વિષયમાં. આ જીવે કેટલો ઊંડો રસ લીધો છે એનો હિસાબ કિતાબ એને કાઢ્યો નથી, એના સરવાળા એને માર્યા નથી, ક્યાંથી ભૂલાય. એટલા બધા એના સંસ્કારના થરના થર ખડકા છે, એને અંદરથી જોર કરીને આત્મામાંથી આત્માનું બળ પ્રગટ કરીને એનો નાશ કરી શકાય છે. બીજો કોઈ રીતે એનો ભૂલવાનો કોઈ ઉપાય છે નહીં. ચૈતન્યની દુનિયામાં આવું, જગતને આ દુનિયાને ભૂલવા માટે આત્માની ચૈતન્યની દુનિયામાં આવું, એ પણ એક દુનિયા છે. અંદરમાં અનંત ગુણની વસ્તી છે એની અંદર, એ પોતાનું મહાનગર છે, એ પોતાની રાજધાની છે, રાજ કરવાનો રાજધાની એ છે. એમાં વસ એમ તો કે છે. માટે એ જે બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધ સ્વરૂપને લક્ષ્મા લે, બધું ભૂલીને તારા સ્વરૂપને લક્ષ્મા લે, બીજું પણ સંભાળે, બીજી પણ સાવધાની અને સ્વરૂપની પણ સાવધાની, એ બે સાવધાની એક સાથે થઈ શકે એવું નથી. સાવધાની એક થશે, કઈ કરવું એ પોતાને નક્કી કરી લેવાનું છે. એ તો બીજો વિચાર આવ્યો હતો કે આ છે સામે આવી આત્માના પરમ હિતની વાત શ્રવણ થઈ એવા સત્સંગ યોગ્ય મહાપુરુષોનો જ્ઞાની ધર્માત્માઓનો યોગ થયો તો એટલા પુણ્ય લઈને આવ્યો ત્યારે થયું એ વખતે જવાબદારી સોંપી છે જયારે પુલ બાંધ્યું ત્યારે મૂડી આપી ત્યારે જવાબદારી સોંપી છે જેમ બાપ કે લે ભાઈ આ તને 5 લાખ આપું છું હવે આ મૂડીમાં વેપાર કરી અને તારે જે કરવું એ કરજે બધી જવાબદારી તારી હવે કોઈ મારી જવાબદારી નહીં હું તને ફારગતિ લખી દઉં મારી મૂડીમાંથી 5 લાખ તને આપ્યા હવે જવાબદારી બધી તારી અને સાચવવી ટાળવી રાખવી વધારવી જે કરવું એ બધું શું જાણે તારું કામ જાણે મારે હવે કઈ લેવા દેવા નથી એવા પુણ્ય મૂડી આપી કે જો તારું હિત કરવા માટે આ દેવ ગુરુ શાસ્ત્ર બધું તને આપ્યું હવે મૂડીને સાચવવી રાખવી વધારવી ખોવી બધી તારી જવાબદારીની વાત છે તારું હિત કરવું એ તારી જવાબદારી છે કોઈની જવાબદારી નથી માટે હેજી બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધ સ્વરૂપને લક્ષમાં લે અને તેમાં બસ એ જ કરવા જેવું છે એ એક જ કરવા જેવું છે એ જ એટલે એ એક જ કરવા જેવું છે જરા પણ અવિશ્વાસ લાવીશ નહીં એમ કે છે આ કાર્ય કરવા માટે પૂરો વિશ્વાસ પૂરી પ્રીતિથી પૂરા પ્રેમથી પૂરા વેગથી તારી શક્તિને સંભાળીને શક્તિનો વિશ્વાસ લાવીને તારા કાર્યમાં તું પ્રવૃત્તિ કર તો તને કાંઈ જગતમાં ક્યાંય વાંધો આવે એવું છે ચોવીસ બુદ્ધ આજે 25 શ્રી કુમકુંડ આચાર્ય દેવ જેવા વિતરાવી સંતના સ્વાનુભવની આનંદમય પ્રસાદી રૂપ આ સમયસાર શાસ્ત્ર છે સમયસાર શાસ્ત્રની પ્રશસ્તિ કરે છે ગુરુદેવ પોતાને પૂર્વ સંસ્કારના વશે આ મહાન પરમાગમથી અનંત સંસાર તૂટ્યો છે આ શાસ્ત્રના નિમિત્તે ગુરુદેવના આત્માએ અનંત સંસારને તોડ્યો છે અથવા સમયસાર નિજ સમયસાર એવો ભગવાન આત્મા આ સમયસારના નિમિત્તે પ્રગટ કર્યો છે પરમાત્માના પ્રગટ દર્શન કર્યા હવે એનો કેટલો મહિમા એમને આવ્યો હશે એ વાણીમાં તો મર્યાદા છે ભાવમાં એની કોઈ મર્યાદા નથી2000 વર્ષ પહેલાના આચાર્ય ભગવાન છે પંચમારાના એક સમર્થ આધ્યાત્મિક સંત નિર્ગ્રંથ મહાત્મા છે એમના જેવા વિતરાગી જે ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થનારા છે કેવા છે
સ્વરૂપમાં લીન થનારા
કે ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગમાં આવનારા છે એવા વિતરાગી સંતના સ્વાનુભવની આનંદમય પ્રસાદી છે આ તો નમૂનો બહાર આવ્યો છે સમયસાર છે તો પ્રસાદી છે અન્ય મતમાં આપે ને પ્રસાદી તો કરી આપે આપણે ત્રાસ ભરવો એમાંથી થોડીક પ્રસાદી આપે એ પ્રસાદીની બહુ મહિમા હોય છે એ બધું આમાંથી નીકળેલી વાત છે શું અન્ય મતમાં એમાં ખાસ કરીને આ લોકો જે સત્યનારાયણની કથા કરે છે એમાં બધી કથા પ્રસાદના મહિમા ઉપર જોડેલી છે કલ્પિત છે બધી વાતો ઘણા વખત થી હાલે છે માટે સાચું છે એવું કઈ નથી. બધી કલ્પનાઓ કરી દે છે, પણ એ ઉઠાવું છે આમાંથી કે જે અંદરમાં પોતાના અનંત આનંદને ભેટે છે, આનંદ સ્વભાવને જે ભેટે છે પરિણતિ, એ પરિણતિમાં પ્રસાદી આવે છે અને એની પ્રસાદીની છાંટ પછી એમની વાણીમાં આવે છે. આમ છે પછી કે એવા ક્ષણે ને પળે આત્માના આનંદમાં જીવનારા જે સ્વાનુભવમાં રહેનારા સંત છે એની પ્રસાદી રૂપ આ સમયસાર શાસ્ત્ર બની ગયું છે. પોતે આનંદમાં ઝૂલતા ઝૂલતા લેખની ચાલી છે, કલમ ચાલી છે, આનંદમાં બોલી બોલીને લેખ્યું છે એમ કે છે. આનંદના અનુભવમાં કલમને બોલી બોલીને શાસ્ત્ર લખેલું છે એવું આ સમયસાર શાસ્ત્ર છે. તેનો મહિમા અદભુત અચિંત્ય અને અલૌકિક છે. ગુરુદેવ શ્રી નાનપણથી ખોજમાં હતા, પૂર્વ સંસ્કાર હતા એટલે એ ખોજ ચાલતી હતી, એટલે પહેલેથી જ યુવાનીમાં પ્રવેશ કરતા નક્કી કર્યું કે જીવન તો આત્મકાર્યમાં વિતાવવું છે, એટલે દીક્ષાનો વિચાર રાખ્યો. દીક્ષા પણ લીધી, સપનને લગ્ન ન કર્યા ને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી શોધ કરી 33 આગમ સંપ્રદાયના વાંચી નાખ્યા. એમ લાગ્યું કે આમાં તો પ્રતિમાજીની સ્થાપના છે અને આ બધી ગડબડ ખોટી ચાલી છે, એટલે બાકીના 12 એમ 45 સ્વતંબરના વાંચી નાખ્યા પૂરેપૂરા. હું ગામમાંથી કઈ પત્તો લાગતો નથી. ખોજમાં હતા ત્યાં જો કે કુદરતી નિમિત્ત મળી ગયું છે. જેને અંતર ખોજ હોય એને એને યોગ્ય નિમિત્ત મળ્યા વિના નથી. બહુ ભાગ તો કોઈ જ્ઞાની જ ધર્માત્મા મળી જાય છે, એવી કોઈ બુદ્ધિમાનતા ન હોય એવો કાળ હોય અને પોતે સંસ્કારી હોય તો આવું શાસ્ત્ર મળે તો પોતાનું કામ કરી લે છે. એમાં લીધું છે પરમાત્મા. પ્રશ્ન ઉઠાવ્યો છે 177 માં બોલ છે, એ તર્ક કર્યો છે કે ધર્મ કરવો હોય પણ કોઈ ગુરુ મળી જાય તો શું કરવું, અમારે હિન્દુ સમજાવનારા મળી જાય તો અમારે તો ધર્મ કરવો હતો, પણ કોઈ વિપરીત સમજાવનારા મળી જાય તો, અથવા અમે કુદરતી એવા સંપ્રદાયમાં આવ્યા કે અમને સાચું સમજાવનારા પહેલેથી ન મળ્યા, શું કરીએ, ત્યાં શું કરવું, અમે તો અબોધ હતા, અજ્ઞાની હતા, એમાં ઊંધું સમજાવનારા અમને મળી ગયા, અમે કઈ જાણતા નહોતા. ઉત્તર પછી અહીંયા એમ નથી વિચારતો કે એને ઊંધું સમજાવ્યું, પણ કબૂલ તો તે કર્યું કે એને કર્યું, કોને કબૂલ કર્યું, હે એ પોતાનો દોષ નહીં જોવે. ઓલાએ મને ઊંધું સમજાવ્યું એમ કે છે, તો સમજો કોણ. ઉત્તર કહે છે કે અંદરની સાચી પાત્રતા હોય એટલે એકમાત્ર આત્મહિત જ કરવું હોય તો સાચા નિમિત્તો સહજ મળી જાય, એને સાચા દેવ ગુરુ શાસ્ત્ર આદિ સાચા નિમિત્ત એને સહેજે સહેજે મળે મળે ને મળે. અરે કેટલાકને તો સાક્ષાત ભગવાન તીર્થંકર મળી જાય છે, એવા ઇતિહાસની અંદર એવા દાખલા છે કે પોતાની પાત્રતા જાગી હોય તો તીર્થંકરના સમોસરણમાં પહોંચી જાય. ક્યાંનો ક્યાં છે, કેવી રીતે પહોંચી જાય, નવાઈ લાગે, સાક્ષાત ભગવાન મળી જાય. હવે દ્રષ્ટાંત આપ્યો છે ભગવાન મહાવીર સ્વામીનો કે સિંહ જેવા પ્રાણીને પણ અંદરની પાત્રતા તૈયાર થતા જંગલમાં આકાશમાંથી મુનિઓ નીચે ઉતરીને બોધ આપે છે. 10મા ભાવ, મહાવીર સ્વામીનો 10મો ભાવ છે પૂર્વે. અંદરની પાત્રતા તૈયાર થઈ ઉપરથી મુનિઓ જતા હતા, એનું લક્ષ્ય ગયું કરે. આ તો કોઈ સુખકર્મ જેવું છે ને આ શું કહેવાય? પાત્રતા હોય તો નિમિત્તનો યોગ ગમે તેમ મળી જાય છે, ગમે તેમ ગમે ત્યાંથી કુદરત એની હારે બંધાયેલી છે. પાત્રતા સાથે કુદરત બંધનમાં છે એમ લેવું છે. એટલે પોતાની પાત્રતા હોય અને ચીજ ન મળે એ વસ્તુ અંદરમાં અને બહારમાં બે બધી જગ્યાએથી મળી જાય છે. અંદરની પાત્રતા હોય અને સાચો યોગ ન મળે એમ બને જ નહીં, આવી પરિસ્થિતિ છે. પાત્રતા વગર મળે તો ન મળ્યા બરાબર થાય, અનંતવાર મળ્યું છે. અને પાત્રતા હોય તો એક વાર મળે કાયમનું કામ થઈ જાય, કાયમનો નિવેડો આવી જાય એનો. સીધી વાત છે. સમીસાર ગુરુદેવ ને એવી રીતે મળેલું છે. પોતાની અંદરમાં પાત્રતા હતી તો કોઈ કુદરતી રીતે સમયસાર હાથમાં આવ્યું અને અંદરથી શુદ્ધાત્માનો પરમાત્માનો પત્તો લીધો. તો એનો મહિમા કરે છે, નિમિત્તનો મહિમા કરે છે. નિમિત્તને માને છે કે નથી માનતા? લોકોએ અફવા ઉડાડી. કાનજી સ્વામી નિમિત્તને માનતા નથી. ત્રણેય ફિરકામાં આ અફવા ઉડાડી કે આ નિમિત્તનો કેટલો મહિમા કર્યો છે. સમયસર તો નિમિત્ત છે એમને કે તેનો મહિમા અદભુત છે, અતિંત છે અને અલૌકિક છે. આવું શાસ્ત્રનો મહિમા કર્યો છે. નિયમસારમાં પદ્મ પ્રબંધારી દેવ ટીકાકાર મુનિરાજ છે. ઘણી અધ્યાત્મની મસ્તી વાળા છે, ફાટ ફાટ મસ્તી છે અધ્યાત્મની. એ ભાવિ તીર્થંકરના દેવ ભાવિ તીર્થંકર ફાટ ફાટ મસ્તી છે. તો સૂત્ર કરતા આચાર્ય કુંકુંદાચાર્યના શાસ્ત્રને ટીકા કરતા કરતા છેલ્લે લખે છે કે કેવું છે આ શાસ્ત્ર? તો કે ભાગવત શાસ્ત્ર છે. ભાગવત એટલે પવિત્ર શાસ્ત્ર છે. નિયમસારને પવિત્ર શાસ્ત્ર કહ્યું છે. એમાં સમયસાર છે એ પણ એક ભાગવત શાસ્ત્ર છે, પવિત્ર શાસ્ત્ર છે, અલૌકિક શાસ્ત્ર છે. હવે આ સમયસાર તો અશરીરી ભાવ બતાવનારું શાસ્ત્ર છે. આત્મા સિદ્ધપદ સ્વરૂપ અશરીરી કોણ શુદ્ધ કોણ અશરીરી થાય છે? સંસારમાં તો બધા જીવો સશરીરી છે. એક સિદ્ધાલયમાં જાય 14 ગુણ સ્થાનથી પાર થાય ત્યારે અશરીરી થાય, અને અંદરમાં શરીરનો સંયોગ હોવા છતાં પોતે અશરીરી પદે છે, સિદ્ધ પદે છે. એ અશરીરી દ્રવ, અશરીરી ભાવ, અશરીરી ક્ષેત્ર બધું એના અશરીરી છે. દ્રવ ક્ષેત્ર કાળને એને બતાવનારું આ સમયસાર શાસ્ત્ર છે. એટલે કે ભગવાન આત્માને બતાવનારું છે. એની અંદર એકત્વ વિભક્ત આત્માને હું દર્શાવીશ એવી પ્રતિજ્ઞા શાસ્ત્રના પ્રારંભમાં કુંકુંદાચાર્ય દેવે 5મી ગાથામાં કરી છે. નિયમસારમાં પ્રશ્ન છે ને, કેટલા કેટલી પ્રશંસા કરે છે પોતે.
આમાં નથી.
ડબલ મૂકી દીધા છે તો થઈને મુનિરાજના શાસ્ત્ર રચનાની પ્રશંસા છે. છેલ્લી ગાથાની ટીકા છે. નિજ ભાવના અર્થે રચુમે નિયમ સાર સુશાસ્ત્ર ને સૌ દોષ પુરવાર પર રહિત ઉપદેશ જીનનો જાણીને, જીનેન્દ્ર ના ઉપદેશ ને જાણીને મેં આ શાસ્ત્ર લખ્યું. વળી જે ખરેખર સમસ્ત આગમના અર્થ સમૂહનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે, સમસ્ત આગમના અર્થ સમૂહનું પ્રતિપાદન આ શાસ્ત્રમાં કર્યું છે. જેણે એટલે આ શાસ્ત્રમાં જેણે નિયમ શબ્દથી વિશુદ્ધ મોક્ષ માર્ગ સમ્યક પ્રકારે દર્શાવ્યો છે, પછી સાવ સાત તત્વો ને આ ને આ ને આ ને આટલો 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 વિષય રીતે બધો આટલું આટલું અંદર કહ્યું છે. નીચે કહે છે એવા પરમેશ્વર શાસ્ત્રનું, તો શાસ્ત્રને પરમેશ્વરને ઉપમા આપે છે. ભગવાનને તો પરમેશ્વર કહેવાય છે, ગુરુને તો પરમેશ્વર કહેવાય છે, જ્ઞાની ધર્માત્માને પણ પરમેશ્વર કહેવાય છે, પણ અહીંયા શાસ્ત્રને પરમેશ્વર કહ્યું છે. એવા પરમેશ્વર શાસ્ત્રનું પોતે શબ્દ વાપરો છે હું, ઉપયોગ વિશાળસ્ય પરમેશ્વરસ્ય શાસ્ત્રસ્ય સંસ્કૃતમાં છે. પરમેશ્વર શાસ્ત્રનું ખરેખર બે પ્રકારનું તાત્પર્ય છે, સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય. સૂત્ર તાત્પર્ય તો પદ્યકથનથી દરેક સૂત્રને વિશે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને શાસ્ત્ર તાત્પર્ય આ નીચે પ્રમાણે ટીકા વડે પ્રતિપાદિત કરવામાં આવે છે કે આ નિયમસાર શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર છે. પહેલો શબ્દ એ વાપરે છે, તાત્પર્ય કહેતા આમ કહ્યું છે ભાગવતમ શાસ્ત્ર મિલન. આ ભાગવત શાસ્ત્ર છે જે શાસ્ત્રો નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન થતા પરમ વિતરાગાત્મક નિરાબાદ નિરંતર અને અનંગ પરમાનંદનું દેનારું છે, આત્માના પરમાનંદનું પ્રાપ્ત કરાવનારું શાસ્ત્ર છે, જે નિરતિશય એટલે ઉત્કૃષ્ટ નિત્ય શુદ્ધ નિરંજન નિજ કારણ પરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત મેળના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત અને જે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહવાળાથી એટલે કે નિર્ગંથ મુનિવરથી રચાયેલું છે. કેવા મુનિવર છે રચનારા? જેને પાંચ ઇન્દ્રિયોનો ફેલાવ ચાલ્યો ગયો હતો, દેહ રહી ગયો પણ ઉપયોગ નતો જાતો ક્યાંય, એમ કેવું છે ફેલાવ એટલે ઉપયોગનો ફેલાવ, એટલે બે માત્ર પરિગ્રહ, બીજો કોઈ પરિગ્રહ નો તો તિલતુષ માત્ર, એનાથી રચાયેલું છે. એવા ભાગવત શાસ્ત્ર ને ફરીને પાછો શબ્દ પ્રયોગ કર્યો છે. નિશ્ચય એવા પંચેન્દ્રિય પ્રસરવર્જિત ગાત્ર માત્ર પરિગ્રહના નિર્મિત મિદમ, એ ખરું જેવું નિશ્ચય અને વ્યવહાર વિના અવરોધથી જાણે છે તે મહાપુરુષો, આ શાસ્ત્રને જે નિશ્ચય અને વ્યવહારના અવરોધથી જાણે છે તે મહાપુરુષો સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રોના હૃદયને જાણનારાઓ છે અને પરમાનંદ રૂપે વિતરાગ સુખના અભિલાષીઓ છે, તે બાહ્યભ્યંતર 24 પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને त्रिकाल निरुपाधि स्वरूप में लीन निज कारण परमात्मा स्वरूप श्रद्धान ज्ञान ने आचरणात्मक भेद उपचार कल्पना थी निरपेक्ष सेवा स्वस्थ रत्नत्रय में स्वरूपस्थ रत्नत्रय में परायण वर्तता थका शब्द भ्रमना फल रूप शाश्वत सुखना भोगता थाय छे। छेल्ली ગાથાની ટીકા આવી વિસ્તાર કરી છે। છેલ્લી ગાથાની આ ટીકા છે।
બધા શાસ્ત્રો પરમેશ્વર શાસ્ત્રો,
હા પરમેશ્વર શાસ્ત્રો છે। આત્માને પરમેશ્વરને બતાવનારા શાસ્ત્રને પણ પરમેશ્વર શાસ્ત્ર કહે છે। એ વાણીને પણ પારમેશ્વરી વાણી કહેવામાં આવે છે।
વાણી દેવ સિમંતર ભગવાનનો જય।